એકત્ર જ્ઞાન ગોષ્ઠી, અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજની આપણી આ જ્ઞાન ચર્ચામાં આપણે એક એવા પુસ્તક પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે એમ કહી શકાય કે ભારતીય તત્વજ્ઞાનના વિશાળ સાગરમાં ડૂબકી મારવા માટે એકદમ સરસ હોકાયંત્ર જેવું છે. હિરિયાનાનું પુસ્તક ભારતીય દર્શનશાસ્ત્રના મૂળભૂત તત્વો.
હા, બિલકુલ. અને આ વિષય એવો છે ને કે જે આજે પણ એટલો જ કદાચ વધુ પ્રસ્તુત છે, ખરું ને?
સાચી વાત છે.
આપણી આ ભાગદોડ ભરેલી જિંદગીમાં આપણા મનમાં ક્યાંક ને ક્યાંક તો એ સવાલો ઉઠે જ છે ને કે ભાઈ, આ જીવનનો અર્થ શું? આ બધું સુખ દુઃખ શા માટે? શું આમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે? ભારતીય દર્શન સદીઓથી આ જ પ્રશ્નોના ઊંડાણપૂર્વક અને એમ કહીએ તો તાર્કિક જવાબો શોધતું રહ્યું છે.
ઘણીવાર લોકો એવું માની લે છે કે ભારતીય દર્શન એટલે બસ કંઈક ગૂઢ વાતો અથવા તો ખાલી ધાર્મિક માન્યતાઓ. પણ આ પુસ્તક, હિરિયાનિયાનું પુસ્તક, એ ભ્રમ દૂર કરે છે. એ બતાવે છે કે આ દર્શનોમાં કેટલી બધી તાર્કિક ચોકસાઈ છે, કેટલી ઊંડી સમજ છે જીવન જીવવા માટેની.
બરાબર. આ પુસ્તક ફક્ત માહિતી નથી આપતું, પણ જીવનને જોવાની એક નવી દ્રષ્ટિ, એક નવી દિશા આપી શકે એવું જ્ઞાન પીરસે છે. એટલે જ આપણે આજે આના મૂળ તત્વોને જરા સમજવાનો પ્રયત્ન કરીશું.
તો આપણે શરૂઆત લેખકથી કરીએ. મૈસૂર હિરિયાના 1871-1950, એમના વિશે થોડું જણાવશો?
હા, જરૂર. પ્રોફેસર હિરિયાના 20મી સદીના ભારતીય દર્શન અને સંસ્કૃતના ખૂબ જ આદરણીય અને મોટા ગજાના વિદ્વાન હતા. મૈસૂર યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. એમની ખાસિયત શું હતી ખબર છે?
શું?
એમનામાં છે ને પરંપરાગત સંસ્કૃત પંડિત જેવી મૂળ ગ્રંથોની ઊંડી સમજ હતી, અને સાથે સાથે આધુનિક પશ્ચિમી શૈક્ષણિક પદ્ધતિઓ જે છે, એટલે કે વિશ્લેષણ કરવાની રીત, સ્પષ્ટતાથી રજૂ કરવાની શૈલી, આ બંનેનો અદ્ભુત સમન્વય હતો. આવો બહુ ઓછું જોવા મળે.
અચ્છા, એટલે એ પ્રાચીન જ્ઞાનને આજના સમયમાં આપણી ભાષામાં સરળતાથી સમજાવી શકે એમ?
બિલકુલ. એ ફક્ત સિદ્ધાંતોની સુખી વાતો નહોતા કરતા, એ દર્શનને જીવન જીવવાની એક કળા, એક આધ્યાત્મિક અનુભૂતિના માર્ગ તરીકે જોતા હતા. એટલે જ એમનું લખાણ આજે પણ આપણને આટલું સ્પર્શે છે. જાણે પૂર્વ અને પશ્ચિમની વિચારધારાઓ વચ્ચે એક પુલ બાંધ્યો હોય એમ લાગે.
બહુ સરસ. તો પછી આ પુસ્તકનું મુખ્ય ઉદ્દેશ્ય શું છે? હિરિયાના આપણને ક્યાં લઈ જવા માંગે છે આ પુસ્તક દ્વારા?
જુઓ, પુસ્તકનો મુખ્ય આશય છે જે ભારતીય દર્શનની વિવિધ શાખાઓ છે, જેને આપણે દર્શન કહીએ છીએ, જેમ કે ન્યાય, વૈશેષિક, સાંખ્ય, યોગ, પછી બૌદ્ધ, જૈન, વેદાંત, ઘણી બધી છે.
હા હા.
તો એ બધાના મૂળભૂત સિદ્ધાંતો શું છે, એમના લક્ષ્યો શું છે, એને એક વ્યવસ્થિત અને સ્પષ્ટ રીતે રજૂ કરવાનો છે.
પણ આટલી બધી અલગ અલગ વિચારધારાઓ છે, તો શું એ થોડું ગૂંચવણભર્યું નથી લાગતું? એમ કે બધું અલગ અલગ.
હા, એ જ તો રસપ્રદ વાત છે. હિરિયાનના એ જ દર્શાવે છે કે આ બધી દેખીતી વિવિધતાની પાછળ છે ને એક ઊંડી એકતા રહેલી છે, એક સૂત્ર છે જે બધાને જોડે છે.
કયું સૂત્ર?
લગભગ બધા જ ભારતીય દર્શનો, પેલું ચારવાકને બાદ કરીએ તો, એક જ અંતિમ લક્ષ્ય તરફ ઇશારો કરે છે, અને એ છે દુઃખમાંથી સંપૂર્ણ મુક્તિ, જેને આપણે મોક્ષ કહીએ છીએ. જાણે અલગ અલગ રસ્તાઓ હોય, પણ પહોંચવાનું એક જ શિખર પર હોય. આ પુસ્તક એ શિખર અને ત્યાં પહોંચવાના રસ્તાઓનો જાણે નકશો આપે છે આપણને.
વાહ, આ તો બહુ રસપ્રદ રીતે સમજાવ્યું. તો ચાલો આ નકશાને અનુસરીએ અને કેટલાક મુખ્ય રસ્તાઓ પર થોડી સફર કરીએ. શરૂઆત ક્યાંથી થાય છે આ સફરની?
શરૂઆત તો થાય છે છેક પાયાથી. ભારતીય દર્શનનો જે પાયો છે, એટલે કે વેદ અને ખાસ કરીને ઉપનિષદો. અહીં જ આપણને પેલા બ્રહ્મ એટલે કે પરમ સત્ય,
હા,
અને આત્મા એટલે કે આપણી અંદર રહેલી શુદ્ધ ચેતના, આ બધા મૂળભૂત ખ્યાલો મળે છે. ઉપનિષદોએ જ એ મોટો પ્રશ્ન ઉઠાવ્યો કે ભાઈ, આ બ્રહ્મ અને આત્મા વચ્ચે શું સંબંધ છે? શું એ બે અલગ છે કે પછી એક જ છે?
અને પેલા પ્રખ્યાત મહાવાક્યો, તત્વમસી તે તું જ છે, એ પણ ઉપનિષદોમાંથી જ ને?
હા, બિલકુલ. આ મહાવાક્યોએ તો પછીના ઘણા દર્શનો, ખાસ કરીને વેદાંતની આખી દિશા જ નક્કી કરી દીધી. આની સાથે કર્મનો સિદ્ધાંત, એટલે કે આપણા કર્મનું ફળ આપણે ભોગવવું પડે છે.
હા, કર્મનો સિદ્ધાંત.
અને સંસાર એટલે કે આ જન્મ મરણનું ચક્કર, આ બધા વિચારો પણ અહીં જ મૂળ રૂપે વિકસ્યા. આ બધું જાણે ભારતીય દર્શનની એક પ્રકારની પ્રસ્તાવના છે એમ કહી શકાય.
બરાબર. આ મજબૂત પાયા પર પછી અલગ અલગ દર્શનશાસ્ત્રો, અલગ અલગ ઇમારતો બંધાઈ. તમે કહ્યું એમ કેટલાક વેદોને પ્રમાણ માને છે એ આસ્તિક કહેવાયા, અને કેટલાક નથી માનતા એ નાસ્તિક. પહેલાં આપણે નાસ્તિક દર્શનોની વાત કરી લઈએ.
ચોક્કસ. નાસ્તિક દર્શનો એટલે જે વેદોની સત્તાનો સ્વીકાર નથી કરતા. એમાં સૌથી પહેલું અને કદાચ સૌથી ભૌતિકવાદી કહી શકાય એવું દર્શન છે ચારવાક.
હા, ચારવાક.
એમનું માનવું સીધું સાદું છે. જે આંખે દેખાય, જે ઇન્દ્રિયોથી અનુભવી શકાય, પ્રત્યક્ષ, બસ એ જ સાચું, બીજું કશું જ નહીં. ન ઈશ્વર, ન આત્મા, ન સ્વર્ગ નરક, ન પુનર્જન્મ, કશું જ નહીં.
તો પછી જીવનનો ઉદ્દેશ શું એમના મતે?
બસ આ જીવન મળ્યું છે તો જેટલું બને એટલું સુખ ભોગવી લો. પેલી કહેવત છે ને એમની, ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત, દેવું કરીને પણ ઘી પીઓ. શરીરનો નાશ થાય એટલે બધું જ પૂરું. આજના ભોગવાદી સમાજમાં ક્યાંક ને ક્યાંક આ વિચારનો પડઘો આપણને દેખાય છે.
આનાથી સાવ જુદું જૈન દર્શન છે. એ પણ નાસ્તિક ગણાય છે, વેદને નથી માનતા, પણ અત્યંત આધ્યાત્મિક અને નૈતિક છે.
હા, જૈન દર્શન વાસ્તવિકતાને મુખ્યત્વે બે તત્વોમાં જુએ છે. જીવ એટલે કે ચેતન તત્વ, અને અજીવ એટલે કે જડ તત્વ. એમની એક બહુ જ મહત્વની અને અનોખી દેન છે અનેકાંતવાદનો સિદ્ધાંત.
અનેકાંતવાદ એ શું છે?
અનેકાંતવાદ એટલે કે સત્ય કે વાસ્તવિકતાના અનંત પાસા છે, અનેક અંત છે, કોઈ એક જ દ્રષ્ટિકોણથી એને પૂરેપૂરું સમજી ન શકાય. તમે પેલી વાર્તા સાંભળી છે આંધળા માણસો અને હાથીની?
હા હા, સાંભળી છે. દરેક જણ હાથીના અલગ અલગ ભાગને અડે છે અને એને જ આખો હાથી માની લે છે.
બસ એ જ વાત. અનેકાંતવાદ એ જ કહે છે, દરેક દ્રષ્ટિકોણમાં સત્યનો અંશ હોઈ શકે, પણ પૂર્ણ સત્ય તો બધા દ્રષ્ટિકોણોના સમન્વયથી જ સમજાય. એટલે સ્યાદવાદ પણ આવે છે, કદાચ આમ પણ હોય, કદાચ તેમ પણ હોય.
અરે વાહ, આ તો બહુ જ ઊંડો અને આજકાલના સમય માટે ખરેખર બહુ ઉપયોગી વિચાર છે. જ્યાં દરેકને લાગે છે કે હું જ સાચો છું, ત્યાં આ સમજ હોય તો કેટલો સંવાદ અને સહનશીલતા વધે.
બિલકુલ. અને મુક્તિ માટેનો એમનો માર્ગ છે ત્રિરત્ન. સમ્યક દર્શન એટલે સાચી શ્રદ્ધા, સમ્યક જ્ઞાન સાચું જ્ઞાન, અને સમ્યક ચારિત્ર સાચું આચરણ. અને આ ચારિત્રમાં અહિંસા પર એમનો સૌથી વધુ ભાર છે. અહિંસા પરમો ધર્મ.
અને ત્રીજું મુખ્ય નાસ્તિક દર્શન એટલે બૌદ્ધ દર્શન, ગૌતમ બુદ્ધ. એના વિશે શું ખાસ છે?
બૌદ્ધ દર્શનના કેન્દ્રમાં છે ગૌતમ બુદ્ધ દ્વારા અપાયેલા ચાર આર્ય સત્ય. પહેલું દુઃખ છે, બીજું દુઃખનું કારણ છે અને એ કારણ છે તૃષ્ણા, આસક્તિ. ત્રીજું દુઃખનો અંત શક્ય છે, અને ચોથું એ અંત સુધી પહોંચવાનો માર્ગ છે જેને આર્ય અષ્ટાંગિક માર્ગ કહેવાય છે.
આઠ અંગોવાળો માર્ગ.
હા, અને એમના ત્રણ મુખ્ય સિદ્ધાંતો ખૂબ જ મહત્વના છે. અનાત્મવાદ એટલે કે કોઈ સ્થાયી શાશ્વત હું કે આત્મા જેવું તત્વ નથી. બીજું અનિત્યવાદ, બધું જ ક્ષણભંગુર છે, સતત બદલાઈ રહ્યું છે, કશું જ કાયમી નથી. અને ત્રીજું પ્રતીત્ય સમુત્પાદ, એટલે કે બધું જ કારણ કાર્યની શૃંખલામાં બંધાયેલું છે, એકબીજા પર આધારિત છે, કશું સ્વતંત્ર નથી.
એક મિનિટ, આ અનાત્મવાદ એટલે કે સ્થાયી આત્મા નથી, એ તો ઉપનિષદના આત્માના ખ્યાલથી સાવ ઊંધું થયું ને?
હા, આ એક બહુ મોટો વૈચારિક ભેદ છે હિન્દુ દર્શનો, ખાસ કરીને વેદાંત અને બૌદ્ધ દર્શન વચ્ચે. આત્માના સ્વરૂપને લઈને બૌદ્ધ દર્શનનું અંતિમ લક્ષ્ય નિર્વાણ છે, એટલે કે તૃષ્ણાનો અને દુઃખનો સંપૂર્ણ નાશ, પરમ શાંતિની અવસ્થા.
બરાબર. આ થયા નાસ્તિક દર્શનો. હવે આપણે આસ્તિક દર્શનો તરફ વળીએ, જે વેદોને પ્રમાણભૂત માને છે. હિરિયાણા તેમને જોડીમાં સમજાવે છે, જેમ કે
ન્યાય અને વૈશેષિક. હા, ન્યાય દર્શનનો મુખ્ય ભાર છે તર્કશાસ્ત્ર પર અને પ્રમાણ પર, એટલે કે સાચું જ્ઞાન મેળવવાના સાધનો કયા, કઈ રીતે જાણી શકાય કે શું સત્ય છે. એમાં પ્રત્યક્ષ, ઇન્દ્રિય અનુભવ, અનુમાન, ઉપમાન, સરખામણી, શબ્દ, આપત્વચન વગેરે પ્રમાણોની ચર્ચા છે.
એટલે લોજિક અને એપિસ્ટિમોલોજી જેવું.
બરાબર. જ્યારે વૈશેષિક દર્શન એ વાત પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે આ જગત કયા મૂળભૂત તત્વો કે પદાર્થોનું બનેલું છે. એમનો પેલો પરમાણુવાદનો સિદ્ધાંત બહુ જાણીતો છે. બંનેનો અંતિમ હેતુ તો સાચા યથાર્થ જ્ઞાન દ્વારા મોક્ષ મેળવવાનો જ છે. ટૂંકમાં કહીએ તો આ દર્શનો આપણને વિચારવાની સાચી રીત શીખવે છે એમ કહી શકાય.
અને બીજી પ્રખ્યાત જોડી સાંખ્ય અને યોગ, આ નામો તો આપણે વારંવાર સાંભળીએ છીએ.
હા, સાંખ્ય દર્શન સૃષ્ટિના બે મૂળભૂત તત્વોની વાત કરે છે. એક છે પુરુષ, જે શુદ્ધ ચેતના છે પણ નિષ્ક્રિય છે, સાક્ષી માત્ર છે. અને બીજું છે પ્રકૃતિ, જે જળ છે પણ સક્રિય છે. અને ત્રણ ગુણો સત્વ, પ્રકાશ, સુખ, રજસ, ક્રિયા, દુઃખ અને તમસ, જડતા, મોહથી બનેલી છે. આખું જગત પ્રકૃતિનો જ વિસ્તાર છે.
તો પછી દુઃખનું કારણ શું છે?
દુઃખનું કારણ છે અવિવેક. એટલે કે જ્યારે પુરુષ ભૂલથી પોતાને પ્રકૃતિ અને તેના કાર્યો, જેમ કે મન, બુદ્ધિ, અહંકાર, શરીર સાથે જોડી દે છે, એની સાથે તાદાત્મ્ય સાધી લે છે, ત્યારે એ દુઃખ અનુભવે છે. હું સુખી, હું દુઃખી, આ મારું શરીર, આ બધી ભ્રમણા છે.
પણ જો પુરુષ પોતે નિષ્ક્રિય છે તો આ જોડાણ અને આ અનુભવ કેવી રીતે શક્ય બને છે? આ થોડું સમજવું અઘરું છે.
સારો પ્રશ્ન છે. સાંખ્ય એમ સમજાવે છે કે જેમ સ્ફટિકની પાસે લાલ ફૂલ મૂકો તો સ્ફટિક લાલ દેખાય પણ ખરેખર લાલ થતો નથી, એમ પ્રકૃતિના સંપર્કમાં આવવાથી પુરુષમાં ચેતનાનું પ્રતિબિંબ પડે છે અને પ્રકૃતિ જડ હોવા છતાં ચેતન જેવી લાગે છે. આ જે ખોટી ઓળખ છે એ જ બંધન છે. હવે આમાંથી છૂટવાનો જે પ્રેક્ટિકલ માર્ગ છે એ યોગ દર્શન બતાવે છે, ખાસ કરીને પતંજલિનું યોગ સૂત્ર.
અચ્છા, એટલે પેલું સૂત્ર, યોગસ ચિત્ત વૃત્તિ નિરોધ. યોગ એટલે ચિત્તની વૃત્તિઓનો નિરોધ.
હા, બરાબર. ચિત્તની જે ચંચલ વૃત્તિઓ છે, જે આપણને સતત ભટકાવ્યા કરે છે, એને શાંત કરવી, એનો નિરોધ કરવો. અને એના માટે પતંજલિએ 8 અંગોવાળો માર્ગ બતાવ્યો છે, અષ્ટાંગ યોગ.
યમ, નિયમ, આસન, પ્રાણાયામ.
હા, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને છેલ્લે સમાધિ. આ આખા અભ્યાસનું અંતિમ લક્ષ્ય છે કૈવલ્ય, એટલે કે પુરુષનું પ્રકૃતિથી સંપૂર્ણપણે અલગ થઈ જવું, પોતાના શુદ્ધ કેવળ સ્વરૂપમાં સ્થિત થવું. એમ કહી શકાય કે સાંખ્ય જો થિયરી છે તો યોગ એની પ્રેક્ટિકલ એપ્લિકેશન છે.
બહુ સરસ રીતે સમજાવ્યું. અને હવે છેલ્લી જોડી પર આવીએ, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા, એટલે કે વેદાંત.
પૂર્વમીમાંસા દર્શન વેદના શરૂઆતના ભાગ એટલે કે કર્મકાંડ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. યજ્ઞો કેવી રીતે કરવા, કયા કર્મથી શું ફળ મળે, ધર્મ શું છે, આ બધી બાબતો એના માટે મુખ્ય છે. વેદની અપૌરુષેયતા, એટલે કે એ કોઈ પુરુષે નથી લખ્યા અને શબ્દ પ્રમાણ પર એમનો ઘણો ભાર છે.
અને વેદાંત, એ તો સૌથી પ્રખ્યાત છે.
હા, વેદાંત એટલે વેદનો અંત અથવા સાર. એ ઉપનિષદો પર આધારિત છે અને જ્ઞાનકાંડ પર ભાર મૂકે છે. ભારતીય દર્શનની આ સૌથી પ્રભાવશાળી અને ઊંડી શાખા ગણાય છે. એના મુખ્યત્વે ત્રણ મોટા મત પ્રચલિત છે,
અદ્વૈત, વિશિષ્ટ અદ્વૈત અને દ્વૈત, જેના પ્રણેતાઓ અનુક્રમે શંકરાચાર્ય, રામાનુજાચાર્ય અને મધ્વાચાર્ય છે. આમ ટૂંકમાં એમનો મુખ્ય ભેદ શું છે?
જરૂર. જો ટૂંકમાં કહીએ તો અદ્વૈત વેદાંત શંકરાચાર્ય, એમનો મુખ્ય સિદ્ધાંત છે બ્રહ્મ સત્યમ, જગત મિથ્યા, જીવો બ્રહ્મૈવ નાપરઃ, એટલે કે ફક્ત એક જ પરમ સત્ય છે બ્રહ્મ. આ જે જગત આપણને દેખાય છે એ આખરે તો માયા છે, એક ભ્રમણા છે, જેમ રણમાં પાણી દેખાય એમ. અને જીવ એટલે કે આપણો આત્મા એ મૂળભૂત રીતે બ્રહ્મ જ છે, એનાથી અલગ નથી. આપણે અજ્ઞાનને કારણે આપણી જાતને અલગ માનીએ છીએ. મોક્ષ ફક્ત જ્ઞાન દ્વારા જ મળે છે, એ સત્યના સાક્ષાત્કારથી, કે અહં બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું.
એટલે બધું એક જ છે.
હા, જ્યારે વિશિષ્ટાદ્વૈત રામાનુજાચાર્ય એ કહે છે કે બ્રહ્મ, જેને તેઓ એક વ્યક્તિગત ઈશ્વર જેમ કે વિષ્ણુ માને છે, એ પરમ સત્ય છે, પણ જીવાત્માઓ અને આ જગત પણ સત્ય છે, એ મિથ્યા નથી, એ બ્રહ્મના જ અંશ છે અથવા એના ગુણો કે શરીર જેવા છે, એટલે અદ્વૈત તો ખરું પણ વિશિષ્ટ પ્રકારનું. અહીં મોક્ષ માટે જ્ઞાનની સાથે સાથે ભક્તિ અને ઈશ્વરની કૃપા અનિવાર્ય છે.
અને ત્રીજું દ્વૈત.
દ્વૈત વેદાંત મધ્વાચાર્ય એમના નામ પ્રમાણે જ એ સ્પષ્ટપણે દ્વૈત એટલે કે ભેદમાં માને છે. ઈશ્વર, જીવાત્મા અને જગત આ ત્રણે તત્વો હંમેશાથી અલગ છે અને હંમેશા અલગ જ રહેશે. જીવ ક્યારે ઈશ્વર સાથે સંપૂર્ણપણે એક નથી થતો, એમની વચ્ચે સેવ્ય સેવકનો સંબંધ કાયમ રહે છે. અહીં મોક્ષનો મુખ્ય આધાર નિષ્ઠાવાન ભક્તિ અને ઈશ્વરની કૃપા પર છે.
અદ્ભુત. ખરેખર એક જ ઉપનિષદોના આધાર પર આટલા ઊંડા અને અલગ અલગ દૃષ્ટિકોણ વિકસ્યા, આજ તો ભારતીય દર્શનની સમૃદ્ધિ અને જીવંતતા બતાવે છે. હિરિયાનના આ બધી વિવિધતાને કઈ રીતે જુએ છે? શું એને ગૂંચવણ માને છે?
ના, જરાય નહીં. હિરિયાના કહે છે, અને આ પુસ્તકનો એક બહુ મોટો અને મહત્વનો સંદેશ છે, કે ભારતીય દાર્શનિક શાળાઓની આ જે વિવિધતા છે ને, એ કોઈ મૂંઝવણ કે વિરોધાભાસ નથી દર્શાવતી, પણ એ માન્યતા દર્શાવે છે કે જુદા જુદા સ્વભાવના, જુદી જુદી યોગ્યતાવાળા લોકોને એક જ અંતિમ લક્ષ્ય સુધી પહોંચવા માટે જુદા જુદા માર્ગો અને અભિગમોની જરૂર પડે છે. આ વિવિધતા આપણી નબળાઈ નથી, પણ આપણી શક્તિ છે. એ આપણી વૈચારિક સહનશીલતા અને સ્વીકૃતિનો પુરાવો છે.
બહુ સાચી વાત. આ સિવાય બીજા કયા મુખ્ય સંદેશાઓ કે થીમ્સ આપણે આ પુસ્તકમાંથી તારવી શકીએ?
બીજો એક બહુ જ મહત્વનો સંદેશ છે, સિદ્ધાંત અને વ્યવહારનું અતૂટ જોડાણ. ભારતીય દર્શન એ ખાલી આર્મચેર ફિલોસોફી નથી, ખાલી વાતો નથી. દરેક વિચારધારા, દરેક દર્શન પોતાની સૈદ્ધાંતિક સમજને જીવનમાં ઉતારવા માટે, અનુભવ કરવા માટે ચોક્કસ સાધના પદ્ધતિઓ આપે છે.
જેમ કે
યોગના આસન, પ્રાણાયામ, ધ્યાન છે, જૈન ધર્મના 5 મહાવ્રતો છે, બૌદ્ધ ધર્મની વિપશ્યના જેવી ધ્યાનની પદ્ધતિઓ છે, વેદાંતમાં શ્રવણ, મનન, નિધિધ્યાસન છે. અહીં જ્ઞાન અને ક્રિયા, થિયરી અને પ્રેક્ટિસ હંમેશા સાથે ચાલે છે. હિરિયાના પોતે ભારપૂર્વક કહે છે, એમના પુસ્તકનો ભાવ એવો છે કે ભારતીય દર્શનનો ઉદ્દેશ ફક્ત બૌદ્ધિક જિજ્ઞાસાને સંતોષવાનો નથી, પણ સાધકના સમગ્ર અસ્તિત્વના સ્વરૂપમાં રૂપાંતર લાવવાનો છે.
વાહ, એટલે કે ફિલોસોફી ફક્ત વિચારવાની વસ્તુ નથી, પણ એ જીવવાની, બદલાવવાની, બનવાની પ્રક્રિયા છે. ખૂબ સરસ. અને ત્રીજો કોઈ મુખ્ય સંદેશ?
ત્રીજો મુદ્દો છે ચેતનાની કેન્દ્રિયતા. મોટાભાગના ભારતીય દર્શનો માટે આ બહારની ભૌતિક દુનિયા કરતાં આપણી અંદર રહેલી ચેતના, ચિત્ત ચૈતન્ય એ વધારે મૂળભૂત વાસ્તવિકતા છે. અદ્વૈત વેદાંત એને જ બ્રહ્મ કહે છે, સાંખ્ય એને પુરુષ કહે છે, યોગ એ ચિત્તને જ નિયંત્રિત કરવાનો માર્ગ બતાવે છે. આ સમજ આપણને આપણા પોતાના મન, વિચારો, લાગણીઓ, આપણી આંતરિક દુનિયામાં વધુ સારી રીતે સમજવામાં મદદ કરે છે. જેમ હિરિયાના સૂચવે છે, એમના પુસ્તકનો સાર છે કે અંતિમ વાસ્તવિકતા કંઈ આપણા સામાન્ય અનુભવથી બહુ દૂર ક્યાંક નથી, પણ એ તો એ જ ચેતના છે જેના દ્વારા આપણે બધા અનુભવો કરીએ છીએ. આ વિચાર જ કેટલો ક્રાંતિકારી અને શક્તિશાળી છે, નહીં?
ખરેખર અંદર જ છે બધું. અને ચોથો મુદ્દો કદાચ દુઃખ વિશે હશે, કારણ કે શરૂઆતમાં તમે કહ્યું હતું કે બધા દર્શનોનું લક્ષ્ય દુઃખ નિવારણ છે.
હા, બરાબર પકડ્યું. ચોથો મુખ્ય મુદ્દો છે દુઃખનું વ્યવસ્થિત વિશ્લેષણ અને તેના નિવારણ પરનો ભાર. ભારતીય દર્શન દુઃખથી ભાગતું નથી કે એને નજરઅંદાજ નથી કરતું. એ તો દુઃખની સામે આંખ મિલાવે છે, એનું પૃથક્કરણ કરે છે, એના મૂળ કારણો શું છે, મોટે ભાગે અજ્ઞાન અને આસક્તિ, અને પછી એ કારણોને દૂર કરવાના વ્યવહારુ ઉપાયો બતાવે છે. એક યાદગાર વિચાર એવો છે કે દુઃખ એ માત્ર સમજાવવાની કે સ્વીકારવાની હકીકત નથી, પરંતુ વ્યવસ્થિત દાર્શનિક અભ્યાસ અને સાધના દ્વારા ઉકેલવાની એક સમસ્યા છે. આ એક ખૂબ જ સક્રિય, પ્રોબ્લેમ સોલ્વિંગ અને આશાવાદી અભિગમ છે દુઃખ પ્રત્યેનો.
તો આટલું બધું ઊંડું જ્ઞાન આપણા જેવા સામાન્ય માણસોના રોજબરોજના જીવનમાં બધું કેવી રીતે ઉપયોગી થઈ શકે, કઈ રીતે લાગુ પાડી શકાય?
અરે, ઘણી બધી રીતે. દાખલા તરીકે, આજકાલ જે સ્ટ્રેસ અને ટેન્શનની સમસ્યા છે એના તણાવ વ્યવસ્થાપન માટે યોગ અને ધ્યાનની પદ્ધતિઓ કેટલી ઉપયોગી છે એ તો આપણે સૌ જાણીએ છીએ. યોગ સૂત્રમાં જે ચિત્તવૃત્તિ નિરોધની વાત છે, વિચારોને જોવાની, સાક્ષી ભાવ કેળવવાની પ્રેક્ટિસ છે, એ આપણને ભાવનાત્મક રીતે વધુ સ્થિર અને શાંત બનાવે છે. આજે પશ્ચિમમાં જે માઇન્ડફુલનેસની આટલી બધી વાત થાય છે એના મૂળ તો અહીં આપણા દર્શનોમાં જ રહેલા છે.
બરાબર. અને બીજું,
કદાચ નિર્ણયો લેવામાં,
ચોક્કસ
નૈતિક નિર્ણયો લેવામાં ધર્મની વિભાવના, એટલે કે આપણું યોગ્ય કર્તવ્ય શું છે અને કર્મના સિદ્ધાંતની સમજ આપણને બહુ મદદ કરી શકે છે. કોઈપણ કામ કરતા પહેલા વિચારવું કે આના લાંબા ગાળે શું પરિણામ આવશે, મારા કાર્યની બીજા પર શું અસર પડશે, વળી પેલો જૈન દર્શનનો અનેકાંતવાદ,
હા,
એ આપણને સંબંધોમાં બીજાના દ્રષ્ટિકોણને સમજવાની, સહાનુભૂતિ કેળવવાની અને સંવાદ કરવાની કળા શીખવી શકે છે. ક્યારેક મતભેદ થાય તો તરત ગુસ્સે થવાને બદલે એમ વિચારવું કે કદાચ એમના દ્રષ્ટિકોણમાં પણ કંઈક સત્યનો અંશ હોય.
કલ્પના કરું છું કે કોઈ ઓફિસમાં સહકર્મી સાથે મારે કોઈ મુદ્દે અસહમતિ થઈ, જો મને અનેકાંતવાદ યાદ હોય તો કદાચ હું થોડો શાંત થઈને એની વાત વધારે ધ્યાનથી સાંભળું, એ સમજવાનો પ્રયત્ન કરું કે એ આવું કેમ કહી રહ્યો છે, આનાથી સંબંધો સુધરી શકે.
બરાબર. એ જ રીતે અદ્વૈત વેદાંતની જે સમજ છે કે સર્વત્ર એક જ ચેતના વ્યાપેલી છે, એ આપણને ખાલી મનુષ્યો જ નહીં પણ સમગ્ર પ્રકૃતિ, પશુ પક્ષીઓ, બધા જીવો પ્રત્યે વધુ સંવેદનશીલ અને કરુણાવાન બનાવી શકે છે. પર્યાવરણનું રક્ષણ કરવું એ જાણે આપણું પોતાનું જ રક્ષણ કરવા બરાબર લાગે. આમ આ પ્રાચીન વિચારો આજે પણ એટલા જ શક્તિશાળી અને જીવનમાં ઉતારવા જેવા છે.
આખી ચર્ચા સાંભળીને મારા માટે સૌથી મહત્વની વાત એ ઉભરી આવી છે કે ભારતીય દર્શન એ કંઈ અભરાઈ પર મૂકી રાખવાની કે ખાલી પંડિતોએ ચર્ચા કરવાની વસ્તુ નથી. એ તો જીવનના મૂળભૂત પ્રશ્નોના નક્કર અને વ્યવહારુ ઉકેલ આપવાનો એક ગંભીર પ્રયાસ છે. એ ખરેખર જીવન દર્શન છે, જીવન જીવવાની કળા શીખવે છે.
અને મારા માટે સાચું કહું તો હિરિયાનાના જે કુશળતાથી આટલી બધી વિવિધ વિચારધારાઓમાં રહેલી અંતર્ગત એકતા આપેલી મોક્ષની સમાન શોધને ઉજાગર કરે છે અને જે રીતે તેઓ સ્પષ્ટ કરે છે કે આ હજારો વર્ષ જૂનું શાણપણ આજના આધુનિક પડકારોનો સામનો કરવા માટે પણ આપણને માર્ગદર્શન આપી શકે છે, એ વાત મને ખૂબ પ્રભાવિત કરી ગઈ. આ પુસ્તક ખરેખર ભૂતકાળના જ્ઞાન અને વર્તમાનની જરૂરિયાતો વચ્ચેનો એક સુંદર સેતુ છે.
તો શ્રોતાઓ માટે આપણે એક અંતિમ વિચાર, એક પ્રશ્ન મૂકીએ છે જેના પર તેઓ પોતે મનન કરી શકે. હિરિયાનાના પુસ્તક અને આપણી ચર્ચાના આધારે વિચારો કે શું જ્ઞાનમાર્ગ, કર્મમાર્ગ અને ભક્તિમાર્ગ આજે મોક્ષ સુધી પહોંચવાના મુખ્ય માર્ગો ગણાય છે? એ ખરેખર એકબીજાથી સદંતર અલગ અને વિરોધી રસ્તા છે, કે પછી એ એક જ ઊંચા પર્વતના શિખર પર પહોંચવા માટે જુદા જુદા સ્વભાવ, રૂચિ અને ક્ષમતાવાળા લોકો માટે બનાવાયેલા અલગ અલગ પગથિયા કે કેડીઓ જેવા છે? ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.